એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સ્વાગત છે. આજે આપણે ફિલોસોફીના એક એવા પુસ્તકમાં ડૂબકી મારીશું જેણે પશ્ચિમી વિચાર પર એમ કહી શકાય કે ખૂબ ઊંડી અસર છોડી છે, પણ હા, સાચું કહું તો સમજવામાં થોડું અઘરું પણ છે. આપણે વાત કરી રહ્યા છીએ ડેવિડ હ્યુમના પ્રખ્યાત પુસ્તક અ ટ્રીટિસ ઓફ હ્યુમન નેચર વિશે, એટલે કે માનવ સ્વભાવ પર એક ગ્રંથ.
બિલકુલ. અને જુઓ, આ પુસ્તક લગભગ 300 વર્ષ પહેલા લખાયો, પણ આજે પણ એટલું સુસંગત છે. એ આપણને ખરેખર વિચારવા મજબૂર કરે છે.
કેવી રીતે?
કે ભાઈ, આપણે જે જાણીએ છીએ એ ખરેખર કેવી રીતે જાણીએ છીએ? આપણી માન્યતાઓ, જેમ કે એક ઘટના બીજીનું કારણ બને છે, એ વિચાર ક્યાંથી આવે છે? આપણી જે નૈતિકતા છે, સારા ખરાબના ખ્યાલો, એનો પાયો શું છે? મૂળભૂત રીતે આપણું મન કેવી રીતે કામ કરે છે એની એક બ્લુપ્રિન્ટ જેવું છે આ પુસ્તક.
હા, એ સમજવું તો ખરેખર રસપ્રદ રહેશે, પણ એ પહેલાં થોડી વાત આ લેખક વિશે કરીએ. ડેવિડ હ્યુમ કોણ હતા, એ જેમણે આટલા જટિલ વિચારો આપ્યા?
ડેવિડ હ્યુમ, એમનો સમય હતો 1711 થી 1776. સ્કોટલેન્ડના હતા, ફિલોસોફર, ઇતિહાસકાર, નિબંધકાર પણ હતા. એ સમય હતો સ્કોટિશ જ્ઞાનોદયનો, એટલે કે વિચારોની એક મોટી ક્રાંતિ ચાલી રહી હતી. અને હ્યુમ પોતે બ્રિટિશ અનુભવવાદ, એટલે કે એમ્પિરિસિઝમના મુખ્ય વિચારકોમાંના એક હતા.
અનુભવવાદ એટલે કે બધું જ જ્ઞાન અનુભવમાંથી આવે એવું, જન્મજાત કંઈ નહીં.
બરાબર. એ જ, આપણું બધું જ જ્ઞાન સંવેદનાઓ અને અનુભવ પર આધારિત છે. અને હ્યુમની ખાસ વાત એ હતી કે એમનું મન અત્યંત સંશયવાદી હતું. પેલી, કોઈ પણ વાત સહેલાઈથી સ્વીકારી ના લે, સદીઓથી ચાલી આવતી માન્યતાઓ પર પણ પ્રશ્નો ઉઠાવતા. એમની એક મોટી મહત્વાકાંક્ષા હતી માનવ વિજ્ઞાનના ન્યૂટન બનવાની. જેમ ન્યૂટને ભૌતિક જગતના નિયમો શોધ્યા, તેમ હ્યુમ માનવ મનના નિયમો શોધવા માંગતા હતા.
વાહ. પણ મેં સાંભળ્યું છે કે આ પુસ્તક ટ્રીટાઇઝ એ શરૂઆતમાં એટલું સફળ નહોતું રહ્યું.
હા હા, સાચી વાત છે. હ્યુમે પોતે જ થોડું મજાકમાં કહ્યું હતું કે પુસ્તક પ્રેસમાંથી મૃત જન્મ્યું, એટલે કે કોઈએ ખાસ નોંધ ન લીધી શરૂઆતમાં.
ઓહો.
પણ પછીથી, ખાસ કરીને ઇમેન્યુએલ કાંટ જેવા મોટા ફિલોસોફરોએ એનું મહત્ત્વ સમજ્યું. કાંટ તો ત્યાં સુધી કહ્યું કે હ્યુમના વિચારોએ એમને તાત્વિક નિંદ્રામાંથી જગાડ્યા, અને આજે તો આ પુસ્તક ફિલોસોફીના પાયાના ગ્રંથોમાં ગણાય છે.
ચોક્કસ. તો ચાલો આ પાયાના ગ્રંથના મૂળ વિચાર પર આવીએ. હ્યુમ ખરેખર આ પુસ્તક દ્વારા શું કહેવા માંગતા હતા? એનો મુખ્ય હેતુ શું હતો?
મુખ્ય હેતુ હતો એક માનવ વિજ્ઞાન સ્થાપિત કરવાનો, એટલે કે પ્રયોગ અને અવલોકન પર આધારિત માનવ મનની સમજ. હ્યુમે જાણવા માંગતા હતા કે આપણું જ્ઞાન આવે છે ક્યાંથી, એની મર્યાદાઓ શું છે, આપણી લાગણીઓ કેવી રીતે કામ કરે છે, અને આપણી નૈતિકતા એનો આધાર શું છે.
અને એમની મુખ્ય દલીલ શું હતી, જો એકદમ ટૂંકમાં કહેવું હોય તો?
એમની મુખ્ય દલીલ, જુઓ, ખરેખર ક્રાંતિકારી હતી. હ્યુમે કહ્યું કે આપણી સૌથી મૂળભૂત માન્યતાઓ છે ને, જેવી કે કારણ અને અસરનો નિયમ.
હા.
બહારની દુનિયાનું અસ્તિત્વ છે, આપણો સ્વ એટલે કે આપણી પોતાની ઓળખ છે, સારા ખરાબના ખ્યાલો છે, આ બધું શુદ્ધ તર્ક એટલે કે રીઝન કે પછી કોઈ દૈવી સાક્ષાત્કારથી નથી આવતું.
તો પછી એ ક્યાંથી આવે છે, જો તર્કથી નહીં તો?
હ્યુમ કહે છે, આ બધું આપણા સંવેદનાત્મક અનુભવો જે છે, જેને એ છાપ ઇમ્પ્રેશન્સ કહે છે, આપણા રિવાજો, કસ્ટમ, આપણી આદતો, હેબિટ અને આપણી ભાવનાઓ, સેન્ટિમેન્ટ્સ, એના દ્વારા ઘડાયેલું છે. જે વસ્તુઓને આપણે તર્કનું પરિણામ માની લઈએ છીએ, તે ખરેખર તો મનોવૈજ્ઞાનિક આદતો અને લાગણીઓનું જ પરિણામ છે.
એક મિનિટ. એટલે તમે એમ કહો છો કે કારણ અસર જેવો વૈજ્ઞાનિક લાગતો નિયમ પણ તાર્કિક નથી, પણ ખાલી એક આદત છે? આ તો વિજ્ઞાનના પાયા પર જ સવાલ ઉઠાવવા જેવું થયું.
બિલકુલ. એ જ તો હ્યુમનો મુખ્ય મુદ્દો હતો. એમનો ઉદ્દેશ્ય જ એવા તાત્વિક દાવાઓને પડકારવાનો હતો જેનો કોઈ અનુભવજન્ય નક્કર પુરાવો ન હોય. તે માનવ સ્વભાવનું એક વધુ વાસ્તવિક, વધુ પ્રાકૃતિક ચિત્ર રજૂ કરવા માંગતા હતા. આખું પુસ્તક ત્રણ ભાગમાં વહેંચાયેલો છે. પહેલો સમજણ વિશે, બીજો જુસ્સો એટલે કે લાગણીઓ વિશે, અને ત્રીજો નૈતિકતા વિશે. ચાલો દરેક ભાગમાં થોડું ઊંડા ઉતરીએ.
હા, ચોક્કસ. શરૂઆત કરીએ પુસ્તક એકથી, સમજણ વિશે. અહીં જ્ઞાનની વાત આવે છે, ખરું ને?
હા, બરાબર. અહીં હ્યુમ જ્ઞાનના મૂળભૂત તત્વોની વાત કરે છે. એ કહે છે કે આપણા મનમાં બે મુખ્ય પ્રકારની વસ્તુઓ હોય છે, છાપ, ઇમ્પ્રેશન્સ, અને વિચારો, આઈડિયાઝ.
છાપ અને વિચારો, એમાં શું ફેર?
છાપ એટલે આપણા સીધા જીવંત અનુભવો, જેમ કે અત્યારે તમે મારો અવાજ સાંભળી રહ્યા છો, એક છાપ છે. ગરમ ચાનો સ્પર્શ, ગુલાબની તીવ્ર સુગંધ, ગુસ્સો આવે ત્યારની તીવ્ર લાગણી, આ બધી છાપ છે, એકદમ તાજી અને જોરદાર.
અને વિચારો?
વિચારો એ આ છાપની ઝાંકી નકલો છે. જ્યારે આપણે એ ગરમ ચાને યાદ કરીએ, કે પેલી ગુલાબની સુગંધ યાદ કરીએ, કે ગઈકાલના ગુસ્સાને યાદ કરીએ, ત્યારે જે મનમાં આવે એ વિચાર છે. એ છાપ જેટલો તીવ્ર કે જીવંત નથી હોતો.
ઓકે, અને આ બંને વચ્ચે શું સંબંધ છે?
અહીં જ હ્યુમનો પ્રખ્યાત કોપી સિદ્ધાંત, કોપી પ્રિન્સિપલ આવે છે. એ કહે છે કે દરેક સરળ વિચાર કોઈને કોઈ અગાઉની છાપની નકલ જ હોય છે. એનો અર્થ એ કે આપણે જેનો અનુભવ નથી કર્યો એનો સાચો વિચાર કરી શકતા નથી.
દાખલા તરીકે,
જેમ કે જો તમે ક્યારેય કેરીનો સ્વાદ ચાખ્યો જ નથી, તો તમે તેના સ્વાદનો વિચાર કેવી રીતે કરશો? તમે ફળ, મીઠું, પીળું એવા વિચારોને જોડી શકો, પણ કેરીના સ્વાદની જે અસલ છાપ છે એના વગર એનો સાચો વિચાર નહીં આવે. જો કે યુંગ પોતે આ નિયમનો એક નાનકડો અપવાદ આપે છે, વાદળીનો ખૂટતો રંગવાળો પ્રયોગ, પણ મૂળ સિદ્ધાંત આ જ છે, અનુભવ પહેલા વિચાર નહીં.
સમજાયું. અને આ સમજણવાળા ભાગમાં સૌથી મહત્વનો અને કદાચ સૌથી વિવાદાસ્પદ મુદ્દો પેલો કારણભૂતતાવાળો છે, નહીં, જેના વિશે આપણે શરૂઆતમાં વાત કરી?
હા, બિલકુલ. એ કદાચ હ્યુમનું સૌથી પ્રખ્યાત અને ક્રાંતિકારી યોગદાન છે. આપણે સામાન્ય રીતે માની લઈએ છીએ કે કારણ અને અસર વચ્ચે કોઈક પ્રકારનું આવશ્યક જોડાણ છે, નેસેસરી કનેક્શન છે. જેમ કે આપણે કહીએ કે આગ લાકડાને બાળે છે, કારણ કે આગમાં બાળવાની કોઈક શક્તિ છે.
હા, એ તો દેખીતું લાગે છે.
પણ હ્યુમ પૂછે છે, શું આપણે ક્યારેય આ શક્તિ કે આવશ્યક જોડાણનો સીધો અનુભવ કરીએ છીએ? શું તમે બાળવાની શક્તિને જોઈ શકો છો, સ્પર્શી શકો છો?
ના, એ તો નહીં. આપણે ફક્ત આગ જોઈએ છીએ અને પછી લાકડું બળતું જોઈએ છે.
બરાબર. હ્યુમ કહે છે કે આપણે ખરેખર ફક્ત ત્રણ વસ્તુઓ નોંધીએ છીએ. પહેલું, સામીપ્ય, કન્ટિગ્યુટી. આગ અને લાકડું એકબીજાની નજીક છે. બીજું, સમયમાં અગ્રતા, પ્રાયોરિટી. પહેલાં આગ લાગે છે, પછી લાકડું બળવાનું શરૂ થાય છે. અને ત્રીજું, સૌથી મહત્વનું, સતત જોડાણ, કોન્સ્ટન્ટ કન્જંક્શન. આપણે આવું વારંવાર ફરી ફરીને થતું જોયું છે. પણ પેલું જે આવશ્યક જોડાણ છે, કે આગ જરૂરી રીતે લાકડાને બાળશે જ, એનો આપણને ક્યારેય સીધો સંવેદનાત્મક અનુભવ થતો નથી.
તો પછી આપણે એવું માનીએ શા માટે છીએ આટલી દ્રઢતાથી કે આગ કારણ છે અને બળવું એ અસર છે?
હ્યુમનો જવાબ ખરેખર અણધાર્યો છે. એ કહે છે, આ માન્યતાનું કારણ છે રિવાજ અથવા આદત.
આદત,
હા. જ્યારે આપણે બે ઘટનાઓને વારંવાર એકસાથે થતી જોઈએ છીએ, આગ અને બળવું, સ્વિચ દબાવવી અને લાઇટ થવી, ત્યારે આપણું મન ટેવાઈ જાય છે. એક ઘટના કારણ જોતા જ આપણું મન આપોઆપ બીજી ઘટના અસરની અપેક્ષા રાખવા માંડે છે.
એટલે અપેક્ષા,
હા. આ જે અપેક્ષાની આંતરિક લાગણી છે, એક માનસિક ઉછાળો છે, એને જ હ્યુમ આવશ્યક જોડાણનો અનુભવ કહે છે. પણ આ અનુભવ બહારની દુનિયામાં નથી, એ આપણા મનની અંદર છે. આપણે ભૂલથી આપણી આ આંતરિક અપેક્ષાને બહારની વસ્તુઓ પર આરોપિત કરીએ છીએ.
ઓ, આ તો બહુ મોટી વાત છે.
એટલે કે કારણ અસર એ બહારની વાસ્તવિકતા કરતાં આપણા મનની ટેવ, આપણા મનનું અર્થઘટન વધુ છે.
બરાબર, એક રીતે એવું જ.
હા,
અને આના પરથી જ પેલી આગમનની સમસ્યા,
પ્રોબ્લેમ ઓફ ઇન્ડક્શન,
ઊભી થાય છે. એ શું છે, ફરીથી કહેશો?
એ છે કે જો કારણ અસરમાં આપણી માન્યતા ફક્ત ભૂતકાળના અનુભવોની આદત પર આધારિત હોય, તો ભવિષ્ય પણ ભૂતકાળ જેવું જ હશે એવું માનવા માટે કોઈ તાર્કિક ગેરંટી નથી. સૂર્ય હજારો વર્ષોથી રોજ સવારે ઉગ્યો છે, એટલે આપણે માની લઈએ છીએ કે કાલે પણ ઉગશે, પણ આ ફક્ત આપણી આદતજન્ય અપેક્ષા છે, કોઈ તાર્કિક નિશ્ચિતતા નથી.
ખરેખર વિચારવા જેવું છે.
અને હ્યુમ આ સંશયવાદને અહીં રોકતા નથી, એ હજી આગળ જાય છે. તે કહે છે કે પદાર્થ, સબસ્ટેન્સ એટલે કે વસ્તુનું મૂળ તત્વ, જીવી કોઈ વસ્તુનો પણ આપણને સીધો અનુભવ નથી થતો. આપણે ફક્ત ગુણધર્મોનો અનુભવ કરીએ છીએ. રંગ, આકાર, ગંધ એ ગુણધર્મો જેની પાછળ રહેલો પદાર્થ છે એનો નહીં. અને સૌથી મોટો ધડાકો, સૌથી ક્રાંતિકારી વિચાર તો એ સ્વ એટલે કે હુંની ધારણા પર કરે છે.
સ્વ એટલે કે હું, મારી પોતાની ઓળખ, એના પર શું કહે છે હ્યુમ?
હ્યુમ કહે છે, જરા શાંતિથી બેસીને પોતાની અંદર જુઓ, આત્મનિરીક્ષણ કરો. શું તમને કોઈ એક સ્થિર, હંમેશા એક સરખો રહેતો હું દેખાય છે?
ના, એવું તો નથી લાગતું. વિચારો આવે છે, જાય છે, લાગણીઓ બદલાય છે, ક્યારેક ખુશ, ક્યારેક દુઃખી.
બરાબર. હ્યુમ કહે છે કે આત્મનિરીક્ષણમાં આપણને કોઈ સ્થિર સ્વ મળતું જ નથી. આપણને ફક્ત શું મળે છે? વિચારો, સંવેદનાઓ, લાગણીઓ, યાદો, આ બધાનો સતત વહેતો, બદલાતો પ્રવાહ.
તો પછી હું શું છે?
હ્યુમ કહે છે કે સ્વ બીજું કંઈ નથી પણ વિવિધ ધારણાઓનો સમૂહ અથવા સંગ્રહ, બંડલ ઓર કલેક્શન ઓફ ડિફરન્ટ પરસેપ્શન્સ માત્ર છે. જેમ નદીમાં પાણીનો સતત પ્રવાહ હોય છે પણ કોઈ એક નદી નામનો અલગ પદાર્થ નથી હોતો, તેમ આપણા મનમાં પણ અનુભવોનો પ્રવાહ છે પણ કોઈ એક કેન્દ્રીય સ્થિર હું નથી. આપણું મન સ્મૃતિ અને કલ્પનાનો ઉપયોગ કરીને આ વેરવિખેર અનુભવોને જોડીને એક સ્વનો ભ્રમ ઊભો કરે છે.
બાપરે, આ તો સાંભળીને જરા ગભરામણ થાય. જાણે આપણું અસ્તિત્વ જ એક ભ્રમ હોય. પણ જો તર્ક આટલો નબળો છે અને સ્વ પણ એક સ્થિર વસ્તુ નથી પણ ફક્ત એક પ્રવાહ છે, તો પછી આપણા નિર્ણયો કોણ લે છે? આપણું વર્તન કોણ ચલાવે છે? અહીં પુસ્તક 2 જુસ્સા વિશેનો રોલ આવે છે, ખરું ને?
બરાબર સમજ્યા. પુસ્તક 1માં તર્કની મર્યાદાઓ સ્પષ્ટ કર્યા પછી હ્યુમ પુસ્તક 2માં એ બળ પર ધ્યાન કેન્દ્રિત કરે છે જે ખરેખર માનવ વર્તનને ચલાવે છે, અને એ બળ તર્ક નથી પણ જુસ્સો, પેશન્સ છે, એટલે કે આપણી ભાવનાઓ, આપણી લાગણીઓ, આપણી ઈચ્છાઓ.
જુસ્સો વર્તનને ચલાવે છે, આ કેવી રીતે? કોઈ ઉદાહરણ આપી શકશો?
ચોક્કસ. હ્યુમ ગર્વ અને નમ્રતા, પ્રેમ અને નફરત જેવી જટિલ લાગણીઓનું, જેને એ પરોક્ષ જુસ્સો કહે છે, તેનું વિશ્લેષણ કરે છે. એ સમજાવે છે કે આ લાગણીઓ કેવી રીતે અમુક વિચારો અને સંવેદનાઓના જોડાણથી ઉદ્ભવે છે. જેમ કે માની લો કે તમારું એક સુંદર ઘર છે.
હા.
હવે ઘરનો વિચાર એ તમારા સ્વના વિચાર સાથે જોડાયેલો છે, કારણ કે એ મારું ઘર છે. અને એ સુંદર ઘર જોવાથી તમને આનંદની એક છાપ મળે છે, એક સુખદ સંવેદના થાય છે. હ્યુમ કહે છે કે આ બે વસ્તુઓ, ઘરનો વિચાર જે સ્વ સાથે જોડાયેલો છે અને સુખદ સંવેદના, એ બંને ભેગા મળીને ગર્વનો જુસ્સો પેદા કરે છે.
ઓકે, સમજાયું. એટલે વિચારો અને લાગણીઓનું એક જટિલ જોડાણ.
હા. અને આ જ પુસ્તકમાં પેલું એમનું સૌથી પ્રખ્યાત અને ઘણીવાર ખોટી રીતે સમજાયેલું વાક્ય આવે છે.
પેલું તર્ક જુસ્સાનો ગુલામ છે વાળું?
એ જ. તર્ક જુસ્સાનો ગુલામ છે અને હોવો જોઈએ, અને સેવા અને આજ્ઞા પાળવા સિવાય બીજો કોઈ દાવો ક્યારેય કરી શકે નહીં. આનો સીધો અને સરળ અર્થ એ છે કે તર્ક આપણને લક્ષ્ય નથી આપતો. આપણું લક્ષ્ય શું હોવું જોઈએ, આપણે શું મેળવવા માંગીએ છીએ, એ તો આપણી ઈચ્છાઓ, આપણી ભાવનાઓ, આપણા જુસ્સાઓ નક્કી કરે છે.
તો તર્કનું કામ શું?
તર્કનું કામ ફક્ત એટલું જ છે કે એ નક્કી થયેલા લક્ષ્ય સુધી પહોંચવાનો સૌથી સારો રસ્તો કયો છે એ શોધવામાં મદદ કરે. જેમ કે તમારે વજન ઓછું કરવું છે, આ તમારો જુસ્સો કે ઈચ્છા છે. હવે તર્ક તમને કહેશે કે એ માટે કસરત કરવી પડશે, ખાવા પીવામાં ધ્યાન રાખવું પડશે. પણ એ કસરત કરવા માટે તમને પ્રેરિત કોણ કરશે? એ તર્ક નહીં, પણ વજન ઓછું કરવાની તમારી ઈચ્છા, તમારો જુસ્સો જ કરશે. તર્ક ફક્ત સાધન છે, ચાલક બળ નથી.
બરાબર. તર્ક એ ડ્રાઈવર નથી પણ ગાડીનો નેવિગેટર કે GPS છે એમ કહી શકાય. એ રસ્તો બતાવે પણ ગાડી ચલાવવાની ઈચ્છા તો ડ્રાઈવરની પોતાની હોવી જોઈએ.
સરસ સરખામણી છે, બિલકુલ એમ જ.
તો પછી નૈતિકતાનું શું? સારા ખરાબના નિર્ણયો શું એ પણ તર્કથી નથી આવતા? લાગે તો એવું કે આપણે વિચારીને નક્કી કરીએ છીએ કે શું સાચું છે ને શું ખોટું. આ પુસ્તક ત્રણનો વિષય છે, નૈતિકતા વિશે.
હા, અને જેમ તમે ધાર્યું, હ્યુમ અહીં પણ એમ જ કહે છે કે નૈતિક નિર્ણયો મુખ્યત્વે તર્કમાંથી નથી આવતા. એના માટે એ બે મુખ્ય કારણો આપે છે.
કયા બે કારણો?
પહેલું, આપણે હમણાં જ જોયું કે તર્ક એકલો આપણને કોઈ કાર્ય કરવા માટે પ્રેરી શકતો નથી, જ્યારે નૈતિક નિર્ણયો તો આપણને કાર્ય કરવા પ્રેરે છે. જેમ કે કોઈને દુઃખમાં જોઈને આપણને એમ લાગે કે મદદ કરવી જોઈએ, અને આપણે મદદ કરવા પ્રેરાઈએ છીએ. જો નૈતિકતા ફક્ત તર્ક હોત તો એ આપણને પ્રેરી ન શકત.
બરાબર. અને બીજું કારણ?
બીજું કારણ વધુ મહત્વનું છે, અને એ છે હ્યુમની છે હોવું જોઈએ સમસ્યા, ઇઝ ઓટ પ્રોબ્લેમ.
એ શું છે? બરાબર, છે અને હોવું જોઈએ.
હ્યુમ કહે છે કે તમે ફક્ત હકીકતોનું વર્ણન કરતા વાક્યો, શું છે સ્ટેટમેન્ટ્સ, પરથી નૈતિક આદેશો કે મૂલ્યો શું હોવું જોઈએ ઓટ સ્ટેટમેન્ટ્સ તાર્કિક રીતે તારવી શકતા નથી. દાખલા તરીકે, દુનિયામાં ઘણા લોકો ભૂખથી પીડાય છે. આ એક હકીકત છે, એક ઇઝ સ્ટેટમેન્ટ છે. પણ આ હકીકત પરથી આપણે ભૂખમરો દૂર કરવો જોઈએ આ ઓટ સ્ટેટમેન્ટ તાર્કિક રીતે સાબિત નથી થતું. છે માંથી સીધા હોવું જોઈએ પર કૂદકો મારવા માટે વચ્ચે કંઈક ખૂટે છે.
તો એ ખૂટતી કડી કઈ છે? જો તર્ક નહીં તો નૈતિકતાનો આધાર શું છે?
હ્યુમ મુજબ એ ખૂટતી કડી એ આધાર છે નૈતિક ભાવના,
મોરલ સેન્ટિમેન્ટ.
નૈતિક ભાવના
એટલે કે લાગણી.
હા, જ્યારે આપણે કોઈ વ્યક્તિના ચારિત્ર્ય કે તેના કાર્યો વિશે વિચારીએ છીએ, જેમ કે કોઈની ઈમાનદારી કે કોઈની ક્રૂરતા, ત્યારે આપણા મનની અંદર એક ખાસ પ્રકારની લાગણી ઉત્પન્ન થાય છે. એક પ્રકારની ખુશી, સંતોષ, મંજૂરી, અથવા તો એક પ્રકારની પીડા, અણગમો, નામંજૂરી. હ્યુમ કહે છે કે આ લાગણી જ નૈતિકતાનો પાયો છે. જે કાર્યો કે ગુણો આપણામાં આ સુખદ મંજૂરીની લાગણી જન્માવે તેને આપણે સારા કે સદગુણી કહીએ છીએ, અને જે દુઃખદ નામંજૂરીની લાગણી જન્માવે તેને ખરાબ કે દુર્ગુણી.
એટલે કે નૈતિકતા પણ આખરે તો આપણી લાગણીઓ પર જ આધારિત છે. પણ કેટલાક નૈતિક સિદ્ધાંતો, જેમ કે ન્યાય, મિલકતના અધિકારો, એ તો સામાજિક નિયમો જેવા લાગે છે, ફક્ત લાગણી નહીં. એનું શું?
ખૂબ સારો પ્રશ્ન. હ્યુમ આનો પણ જવાબ આપે છે. એ ન્યાય જેવા સિદ્ધાંતોને કૃત્રિમ સદગુણ કહે છે. હવે કૃત્રિમનો અર્થ એ નથી કે એ ખરાબ કે બનાવટી છે. એનો અર્થ છે કે એ સહજ વૃત્તિ નથી, જેમ કે માતૃપ્રેમ.
તો પછી એ શું છે?
એ સમાજ દ્વારા પરસ્પર સંમતિથી અમુક વ્યવહારિક સમસ્યાઓ ઉકેલવા માટે સ્થાપિત થયેલા નિયમોનો સમૂહ છે. કઈ સમસ્યાઓ? જેમ કે સંસાધનો મર્યાદિત છે અને લોકોની ઉદારતા પણ મર્યાદિત છે. આવી સ્થિતિમાં સમાજમાં સંઘર્ષ ટાળવા અને સહકાર શક્ય બનાવવા માટે ન્યાયના નિયમો, જેમ કે વચન પાળવું, બીજાની મિલકતનો આદર કરવો, જરૂરી બને છે. આ નિયમો સમાજ દ્વારા બનાવવામાં આવ્યા છે.
અને આપણે એ નિયમોને શા માટે માનીએ છીએ?
આપણે ન્યાયને તેની ઉપયોગિતા, યુટિલિટી માટે માન્ય રાખીએ છીએ, કારણ કે આપણે સમજીએ છીએ કે તે એક સ્થિર અને સમૃદ્ધ સમાજ માટે જરૂરી છે. જો કોઈ નિયમો જ ન હોય તો અંધાધૂંધી ફેલાઈ જાય, અને આપણી આ માન્યતા સહાનુભૂતિ દ્વારા વધુ મજબૂત બને છે.
સહાનુભૂતિ કેવી રીતે?
સહાનુભૂતિ એટલે બીજાની લાગણીઓને અનુભવવાની આપણી ક્ષમતા. જ્યારે આપણે અન્યાય થતો જોઈએ છીએ ત્યારે પીડિત વ્યક્તિ પ્રત્યે આપણને સહાનુભૂતિ થાય છે, આપણને પણ ખરાબ લાગે છે. અને જ્યારે આપણે ન્યાય થતો જોઈએ છીએ ત્યારે સમાજને જે લાભ થાય છે તેનાથી આપણને ખુશી મળે છે. આ સહાનુભૂતિ આપણને ન્યાયના નિયમોનું પાલન કરવા અને કરાવવા પ્રેરે છે. આ કૃત્રિમ સદગુણો ઉપરાંત હ્યુમ કુદરતી સદગુણો, નેચરલ વર્ચ્યુઝની પણ વાત કરે છે, જેમ કે દયા, ઉદારતા, માયાળુપણું, મિત્રતા. આ એવા ગુણો છે જેને આપણે કોઈ સામાજિક કરાર કે ઉપયોગિતાના લાંબા વિચાર વગર સીધા જ પસંદ કરીએ છીએ. કેમ? કારણ કે આપણે સ્વાભાવિક રીતે જ એવા કાર્યોથી ખુશ થઈએ છીએ જે બીજાને આનંદ આપે છે. ફરી પેલી સહાનુભૂતિ અહીં કામ કરે છે. ટૂંકમાં, હ્યુમનું નિષ્કર્ષ એ છે કે આપણે જે ગુણોને સદગુણી ગણીએ છીએ તે કાં તો તે વ્યક્તિ માટે પોતે, અથવા તો અન્ય લોકો માટે, કાં તો ઉપયોગી હોય છે અથવા તો સુખદ હોય છે. નૈતિકતાનો આખો આધાર આ ચાર બાબતો પર છે, ઉપયોગિતા અને સુખ પોતાના માટે અને બીજા માટે, કોઈ અલૌકિક આદેશો કે શુદ્ધ તર્ક પર નહીં.
આ ખરેખર એક સંપૂર્ણપણે અલગ જ દૃષ્ટિકોણ છે નૈતિકતાનો. જો આપણે આખા પુસ્તકના મુખ્ય વિચારો, મુખ્ય સંદેશાઓને તારવવા હોય તો શું કહી શકીએ? કયા મુદ્દાઓ સૌથી મહત્વના છે?
મને લાગે છે પહેલું અને સૌથી મૂળભૂત તો અનુભવ જ જ્ઞાનનો પાયો છે એ વિચાર, રેડિકલ એમ્પિરિસિઝમ. આપણું બધું જ જ્ઞાન સંવેદનાઓથી શરૂ થાય છે. આનાથી પરંપરાગત તત્વજ્ઞાનના ઘણા દાવાઓ પર પ્રશ્નાર્થ લાગે છે. બીજું, તર્કની શક્તિ વિશે ઊંડો સંશયવાદ. શુદ્ધ તર્ક આપણને દુનિયા વિશે બહુ ઓછું કહી શકે છે. આપણી ઘણી મૂળભૂત માન્યતાઓ ખરેખર અતાર્કિક મનોવૈજ્ઞાનિક આદતોનું પરિણામ છે.
અને ત્રીજું, પેલી કારણભૂતતા, કોઝેશનની વાત, એ કોઈ બહારની શક્તિ નથી પણ આપણા મનની અંદરની અપેક્ષા, એક આદત છે. આ વિજ્ઞાન કેવી રીતે કામ કરે છે એ સમજવા માટે પણ ખૂબ મહત્વનું છે. આપણે ઘણીવાર સહસંબંધ, કોરિલેશનને કારણભૂતતા, કોઝેશન માની લઈએ છીએ, નહીં?
બરાબર. ચોથું, સ્વ એ કોઈ સ્થિર વસ્તુ નથી પણ ધારણાઓનો સમૂહ છે. આ થોડું અસ્વસ્થ કરનારું લાગે પણ એ આપણને વ્યક્તિગત વિકાસ અને પરિવર્તન માટે જગ્યા આપે છે. અને પાંચમું, તર્ક એ જુસ્સાનો ગુલામ છે. માનવ પ્રેરણાને સમજવા માટે લાગણીઓનું મહત્વ સ્વીકારવું પડે. લાગણીઓ લક્ષ્ય નક્કી કરે છે, તર્ક ફક્ત રસ્તો શોધવામાં મદદ કરે છે.
અને છેલ્લે છઠ્ઠું, નૈતિકતાનો આધાર ભાવના અને સહાનુભૂતિ છે. આ એક બિનસાંપ્રદાયિક માનવ કેન્દ્રી નૈતિકતાનો પાયો નાખે છે, જે કહે છે કે નૈતિકતા આપણા માનવ સ્વભાવમાંથી જ ઉદ્ભવે છે, કોઈ બહારના સ્ત્રોતમાંથી નહીં. અને આ સાથે જ પેલો છે હોવું જોઈએનો ભેદ પણ યાદ રાખવો જરૂરી છે. હકીકતો પરથી સીધા નૈતિક નિર્ણયો તારવી ન શકાય.
હા, અને આ બધાની પાછળ એક વ્યાપક વિચાર છે, રિવાજ અને આદતની શક્તિ. આપણી મોટાભાગની માન્યતાઓ અને વર્તન આદતથી ચાલે છે, જે કદાચ તાર્કિક ન હોય પણ જીવન જીવવા માટે વ્યવહારુ અને જરૂરી છે. આપણું મનોવિજ્ઞાન ખૂબ જ સામાજિક છે અને આપણી આસપાસના વાતાવરણ અને રિવાજોથી ઘડાય છે.
આ બધા વિચારો ખૂબ ગહન છે, પણ એ રોજિંદા જીવનમાં કેવી રીતે લાગુ પડે? કોઈ સામાન્ય માણસ માટે આ સમજવું કેમ મહત્વનું છે? જેમ કે પેલી કારણસરવાળી વાત લઈએ, આપણે આપણા જીવનમાં કેટલી વાર બે ઘટનાઓ સાથે બને તો માની લઈએ છીએ કે એકને કારણે જ બીજી બની.
અરે ઘણીવાર, જેમ કે પેલી અંધશ્રદ્ધાઓ હોય છે, કાળી બિલાડી રસ્તો કાપી ગઈ એટલે મારો દિવસ ખરાબ ગયો. હ્યુમ આપણને શીખવે છે કે આવી માન્યતાઓ પર સવાલ ઉઠાવો. શું ખરેખર કોઈ આવશ્યક જોડાણ છે કે પછી ફક્ત બે ઘટનાઓ એક સાથે બની ગઈ અને આપણા મનની આદતે એને જોડી દીધી? આ જ તો વિવેચનાત્મક વિચારસરણી છે, ક્રિટિકલ થિંકિંગ, જે આજે ખૂબ જરૂરી છે.
સાચી વાત. અને પેલી તર્ક અને જુસ્સોવાળી વાત, એનું શું ઉદાહરણ હોઈ શકે?
તમે જાહેરાતો જુઓ, કોઈ પ્રોડક્ટ વેચવા માટે એના ફાયદા ગણાવવા કરતા એનાથી તમને કેવી ફિલિંગ આવશે, જુસ્સો, એના પર વધુ ભાર મુકાય છે. રાજકીય ભાષણોમાં પણ જુઓ, નેતાઓ તાર્કિક દલીલો કરતા લોકોની ભાવનાઓને, દેશભક્તિને, ડરને વધુ અપીલ કરે છે. કારણ કે હ્યુમ કહેશે તેમ, લોકોને કાર્ય કરવા માટે લાગણીઓ જ પ્રેરે છે. આ સમજવું આપણને માર્કેટિંગ, નેતૃત્વ અને સમજાવટની કળાને વધુ સારી રીતે સમજવામાં મદદ કરે છે.
અને સ્વની વાત, જો હું સ્થિર નથી પણ એક પ્રવાહ છું, તો એનો વ્યવહારિક અર્થ શું? શું એનો અર્થ એ કે હું બદલાઈ શકું છું?
બરાબર. જો સ્વ પથ્થરની લકીર નથી, તો ભૂતકાળની ભૂલો કે નિષ્ફળતાઓ આપણને હંમેશા વ્યાખ્યાયિત નથી કરતી. આપણે શીખી શકીએ છીએ, વિકાસ પામી શકીએ છીએ, આપણી જાતને વધુ સારી બનાવી શકીએ છીએ. આ એક બહુ આશાસ્પદ વિચાર છે, મને લાગે છે એ આપણને વ્યક્તિગત વૃદ્ધિ માટે પ્રોત્સાહિત કરે છે. આપણે આપણી જાતને એક પ્રોડક્ટને બદલે એક પ્રોસેસ તરીકે જોઈ શકીએ છીએ.
અને નૈતિકતામાં સહાનુભૂતિનું મહત્વ,
એ તો આપણા સમાજનો, સમુદાયનો પાયો છે. બીજાના દુઃખને સમજવું, બીજાની ખુશીમાં ખુશ થવું, મદદરૂપ થવું, આ બધું સહાનુભૂતિમાંથી આવે છે. હ્યુમ મુજબ આ જ આપણી નૈતિક ભાવનાનો મુખ્ય સ્ત્રોત છે.
સમુદાય નિર્માણ માટે, સારા સંબંધો માટે સહાનુભૂતિ કેળવવી ખૂબ જ જરૂરી છે. એ જ રીતે ન્યાય અને સરકાર જેવા સામાજિક નિયમોને પણ આપણે ઈશ્વરીય આદેશોને બદલે માનવ સહકાર અને સુખાકારી માટે રચાયેલી માનવ વ્યવસ્થાઓ તરીકે જોઈ શકીએ છીએ.
આ બધું સાંભળીને હ્યુમ પાસેથી સૌથી મૂલ્યવાન પાઠ કયો ગણાય? તમે શું કહેશો?
મારા મતે હ્યુમનો સૌથી મૂલ્યવાન પાઠ છે બૌદ્ધિક નમ્રતા, ઇન્ટેલેક્ચ્યુઅલ હ્યુમિલિટી. આપણે જે કંઈ જાણીએ છીએ કે માનીએ છીએ તે કેટલું બધું આપણી મર્યાદિત ઇન્દ્રિયો, આપણી આદતો, આપણી લાગણીઓ અને આપણા સમાજ પર આધારિત છે એની ઊંડી સમજ, આપણા જ્ઞાનની મર્યાદાઓનો નમ્રતાપૂર્વક સ્વીકાર કરવો. આપણે બધું જ નથી જાણતા અને જે જાણીએ છીએ એ પણ કદાચ આપણે ધારીએ છીએ એટલું નિશ્ચિત નથી. કૃતિ સાથે સુમેળ સાધવો.
અને મારા માટે સૌથી મહત્વની વાત એ છે કે હ્યુમનો સંશયવાદ આપણને નિષ્ક્રિય કે નિરાશાવાદી નથી બનાવતો, એ ખરેખર તો આપણને વધુ વાસ્તવિક અને વધુ માનવીય બનાવે છે. એ આપણને આપણી પોતાની માન્યતાઓ પર સતત સવાલ પૂછવા, નવા પુરાવા માટે ખુલ્લા રહેવા અને બીજાના દૃષ્ટિકોણને સમજવાનો પ્રયાસ કરવા પ્રેરે છે. એ આપણને યાદ અપાવે છે કે દુનિયાને બદલતા પહેલાં કે દુનિયાને સંપૂર્ણપણે સમજવાનો દાવો કરતા પહેલાં કદાચ આપણે આપણી જાતને, આપણા પોતાના જ જટિલ માનવ સ્વભાવને થોડો વધુ સારી રીતે સમજવાની જરૂર છે.
ખૂબ સરસ રીતે તમે સારાંશ આપ્યો. હ્યુમ આપણને આપણી માનવીય સ્થિતિનું એક અત્યંત પ્રામાણિક, ક્યારેક અસ્વસ્થ કરનારું, પણ અંતે ખૂબ જ ઊંડું અને નમ્ર ચિત્ર પૂરું પાડે છે.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.